એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા ગ્રંથની ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ચીનના જ નહીં પણ કહી શકાય કે દુનિયાના ઇતિહાસ લખવાની રીત બદલી નાખી.
હા,
આપણે વાત કરીશું સીમા ક્યુઆન રચિત મહાન ઇતિહાસકારના દફતર એટલે કે શીજી વિશે. ઘણા એને રેકોર્ડ્સ ઓફ ધ ગ્રાન્ડ હિસ્ટોરિયન તરીકે ઓળખે છે.
બિલકુલ. અને જુઓ, આ પુસ્તક લગભગ 2000 વર્ષ જૂનું છે, પણ એમાં જે વાતો છે ને એ આજે પણ એટલી જ જાણે લાગુ પડેવી લાગે.
સાચી વાત. શાસન કઈ રીતે ચાલે, સમાજમાં ફેરફાર કેમ આવે અને આપણે માણસ તરીકે ભૂતકાળમાંથી શું શીખી શકીએ, આ બધું સમજવા માટે મમ આ પુસ્તક ખરેખર અરીસા જેવું છે.
બરાબર. ઘણીવાર આપણને એમ લાગે કે ઇતિહાસ એટલે ખાલી રાજા મહારાજાઓની જ વાતો, પણ આ પુસ્તક એ માન્યતાને તોડે છે, ખરું ને?
ચોક્કસ. પણ એના પર આવીએ એ પહેલા ચાલો એના લેખક સીમા ક્વિયાન વિશે થોડું જાણીએ. કોણ હતા સીમા ક્વિયાન અને શું એવું હતું એમનામાં કે એમનું કામ આટલું અનોખું ગણાયું?
સીમા ક્વિયાન એટલે ઈસુ પૂર્વે લગભગ 145-86 વચ્ચે થઈ ગયા. એ ચીનમાં જે શક્તિશાળી હાન સામ્રાજ્ય હતું ને એના દરબારમાં તાઈશી હતા.
તાઈશી એટલે?
તાઈશી એટલે મુખ્ય ઇતિહાસકાર, પણ સાથે સાથે રાજજ્યોતિષી અને શાહી દફતર એટલે કે આર્કાઇવ્સ એના રખેવાર પણ ખરા. અને આ પદ એમને વારસામાં મળેલું. એમના પિતા સીમા તાન એ પણ તાઈશી હતા. અને આ ભવ્ય ઇતિહાસ લખવાની શરૂઆત ખરેખર તો એમના પિતાએ જ કરેલી. સીમા ક્વિયાને એ કામ પૂરું કર્યું
એટલે કે એમને શાહી પુસ્તકાલયોની, પેલા ગુપ્ત દસ્તાવેજોની અને તે સમયની ઘટનાઓની સીધી જાણકારી મેળવવાનો પૂરો મોકો મળ્યો હશે.
હાસ્તો ને. અને એ પોતે પણ બહુ વિદ્વાન હતા. સાહિત્ય, ફિલોસોફી, રાજનીતિ બધું જ ભણેલા. અને કહેવાય છે કે આખા સામ્રાજ્યમાં ખૂબ ફર્યા પણ હતા.
પણ એમના લખાણમાં એવી કઈ ખાસ વાત છે જે બીજા ઇતિહાસકારોથી અમને અલગ પાડે છે?
એમને જીવનનો એક મતલબ ખૂબ જ કડવો અનુભવ, અંગત અનુભવ, એ વાત એમના દૃષ્ટિકોણને બહુ ધારદાર બનાવે છે.
કેવો અનુભવ?
વાત એમ હતી કે એક લશ્કરી સેનાપતિ હતા, એમનો પક્ષ લેવા બદલ સમ્રાટ એમના પર ગુસ્સે થઈ ગયા અને સજા તરીકે એમને નપુંસક બનાવી દેવાની ભયાનક સજા કરી.
શું વાત કરો છો, આટલી ગંભીર સજા?
હા. અને આ અપમાનજનક સજાએ ખબર છે એમને સત્તાનું સાચું સ્વરૂપ, એનો દુરુપયોગ કેવી રીતે થાય અને નૈતિક હિંમતનું શું મહત્વ છે એ બધું બહુ ઊંડાણથી સમજાવ્યું.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે, આટલી મોટી અંગત પીડા, આટલું અપમાન એ સહન કરીને પણ એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું, અને એ પણ પૂરી ઈમાનદારીથી.
બિલકુલ. અને શાસકોની ટીકા કરતા પણ ડર્યા નહીં. કદાચ એટલે જ એમનું કામ આજે પણ આટલું પ્રમાણભૂત મનાય છે.
હા, કદાચ એ અનુભવે એમને સત્ય માટે વધુ પ્રતિબદ્ધ બનાવ્યા હશે.
ચોક્કસ. એમણે નક્કી જ કરી લીધું કે ઇતિહાસ એવો લખવો જે આવનારી પેઢીઓ માટે બોધપાઠ બને, ભલે પછી રાજા નારાજ થાય. એમની રીત પણ જુઓ, ખાલી સરકારી કાગળિયા પર આધાર ના રાખ્યો. જૂના ગ્રંથો તપાસ્યા, જે તે ઘટના બની હોય ત્યારે હાજર હોય એવા લોકોને મળ્યા, અલગ અલગ જગ્યાએથી માહિતી ભેગી કરી અને પછી એનું વિશ્લેષણ કર્યું. આપણે આજે જેને ક્રિટિકલ હિસ્ટોરિયોગ્રાફી કહીએ ને એના બીજ જાણે એમણે ત્યારે રોપ્યા હતા.
અદ્ભુત. ચાલો હવે પુસ્તક પર આવીએ. મહાન ઇતિહાસકારના દફતર, આનો મુખ્ય હેતુ શું હતો? ખાલી ચીનનો ઇતિહાસ લખવાનો હતો?
ના ના, એનાથી ઘણું વધારે. સીમા ક્યુઆનનો ઈરાદો ખાલી ઘટનાઓ નોંધી લેવાનો નહોતો. એ તો ચીની સંસ્કૃતિના છેક પૌરાણિક મૂળથી લઈને પોતાના સમય સુધીના એટલે કે લગભગ 3000 વર્ષના ઇતિહાસને એક તાંતણે બાંધવા માંગતા હતા.
પણ કેવી રીતે? માત્ર તારીખો આપીને?
ના, ઘટનાઓ પાછળના કારણો શોધીને, શાસનના સિદ્ધાંતો શું હોઈ શકે એ તારવીને, માણસ કેમ વર્તે છે એના નમૂનાઓ ઓળખીને, અને ખાસ તો નૈતિક પાઠ આપીને ઇતિહાસમાંથી કંઈક શીખ મળે એ રીતે.
એટલે આ તો ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આ બધાનું મિશ્રણ થયું કહેવાય.
બરાબર. અને એમનો વ્યાપ પણ બહુ મોટો હતો, ખાલી રાજાઓને સેનાપતિઓ નહીં.
હા, એ વાત તમે પહેલાં કહી. કોનો કોનો સમાવેશ કર્યો એમણે?
શાસકો, વિદ્વાનો, સેનાપતિઓ તો ખરા જ, પણ સાથે વેપારીઓ, કારીગરો, હત્યારાઓ પણ, દરબારી વિદૂષકો, ફિલોસોફરો, બળવાખોરો, સમાજના લગભગ દરેક વર્ગના લોકોને ઇતિહાસમાં સ્થાન આપ્યો.
હત્યારાઓ અને વિદૂષકો પણ?
હા, એમનું માનવું હતું કે ઇતિહાસ ખાલી ઉપર બેઠેલા લોકો નથી બનાવતા, નીચેના લોકો પણ એટલો જ ભાગ ભજવે છે. દરેક વ્યક્તિની વાત, દરેકની કહાણી મહત્વની છે.
આ તો ખરેખર એ સમય પ્રમાણે તો બહુ જ ક્રાંતિકારી વિચાર કહેવાય.
ચોક્કસ.
તો આટલો બધો વિશાળ ઇતિહાસ, આટલી બધી માહિતી, એને એમણે ગોઠવી કઈ રીતે? પુસ્તકનું બંધારણ, મતલબ સ્ટ્રક્ચર કેવું છે?
સીમા ખ્યાને આ મોટું કામ કર્યું ને, એને 5 મુખ્ય ભાગમાં વહેંચ્યો, અને એ પોતે જ જાણે કે ઇતિહાસ કેવી રીતે લખવો એનું નમૂનો છે.
કઈ રીતે?
એમને ખાલી તારીખવાર નથી લખ્યું, સમયનો ક્રમ તો જાળવ્યો, પણ સાથે સાથે વિષય પ્રમાણે અને લોકો પ્રમાણે પણ માહિતી ગોઠવી.
રસપ્રદ. કયા છે એ 5 ભાગ અને દરેકનો હેતુ શું?
પહેલો ભાગ છે બેન્જી, એટલે કે મૂળભૂત ઇતિહાસ. આમાં મુખ્યત્વે સમ્રાટો અને રાજવંશોની વાત છે, એમનો ઘટનાક્રમ. છેક પૌરાણિક પીડા સમ્રાટથી શરૂ કરીને સીમા ક્વિયાણના પોતાના સમયના હાન સમ્રાટો સુધી.
એટલે આ ઇતિહાસની મુખ્ય કરોડરજ્જુ જેવો?
હા, કહી શકાય. આનાથી શાસનની કાયદેસરતા અને પેલી સ્વર્ગના આદેશવાળી થીમ સ્થાપિત થાય છે.
હા, સ્વર્ગનો આદેશ, એના પર પાછા આવીશું. બીજો ભાગ કયો?
બીજો છે બિયાઓ, કાળક્રમિક કોષ્ટકો. આ બહુ જ મહત્વનો ભાગ છે, ખાસ કરીને પેલો ઝૌ વંશનો સામંતશાહી યુગ અને પછી આવેલો વોરિંગ સ્ટેટ્સનો ગૂંચવાળા ભર્યો સમય.
હા, જેમાં ઘણા બધા રાજ્યો એકબીજા સાથે લડતા હતા.
બરાબર. એ સમયને સમજવા માટે સીમા ખ્યુઆને વંશાવળીઓ અને ટાઈમલાઈનના ચાર્ટ બનાવ્યા. કયું રાજ્ય ક્યારે આવ્યું, કોના કોની સાથે કેવા સંબંધતા, કોણ કોનો વારસદાર બન્યો વગેરે. આનાથી રાજકીય સંબંધો અને લડાઈઓ સમજવામાં બહુ મદદ મળે.
જાણે ઇતિહાસની સ્પ્રેડશીટ બનાવી દીધી. સરસ. પછી ત્રીજો ભાગ?
ત્રીજો ભાગ છે શું, એટલે કે ગ્રંથો અથવા નિબંધો. આ વિભાગ મને અંગત રીતે બહુ ગમે છે, કારણ કે આમાં ઘટનાઓથી આગળ વધીને ચીની સંસ્કૃતિના પાયાની વાત છે.
એટલે કે
આમાં ધાર્મિક વિધિઓ, સંગીત, કાયદા, કેલેન્ડર, પાણીનું વ્યવસ્થાપન એટલે કે હાઇડ્રોલિક એન્જિનિયરિંગ, અર્થતંત્ર, વહીવટી માળખું, આવા બધા વિષયો પર ઊંડાણપૂર્વક લખ્યું છે.
ઓહ.
દાખલા તરીકે એ સમજાવે છે કે કેવી રીતે યોગ્ય રીત રિવાજો અને સંગીત સમાજમાં સુમેળ અને રાજકીય સ્થિરતા લાવી શકે છે.
એટલે કે સમાજ અને રાજ ચલાવવા માટેના જાણે ઓપરેટિંગ મેન્યુઅલ્સ જેવું થયું.
અર્થતંત્ર અને પાણીના વ્યવસ્થાપન પર પણ હશે જ ને?
ચોક્કસ. તે જમાનામાં પણ ખેતી, ટેક્સ, વેપાર કેટલા મહત્વના હતા, અને ખાસ કરીને પાણીનું વ્યવસ્થાપન. નદીઓ પર બંધ બાંધવા, નહેરો કાઢવી, એ તો ચીની રાજ્યો માટે જીવનમરણનો સવાલ હતો. આ બધું શું વિભાગમાં બારીકાઈથી ચર્ચાયું છે.
બરાબર. પછી ચોથો વિભાગ?
ચોથો છે શિજિયા, વારસાગત ગૃહો.
આમાં કોની વાત હશે, મોટા પરિવારોની? હા, મુખ્યત્વે ઝૌ અને વોરિંગ સ્ટેટ્સ સમયના જે શક્તિશાળી સામંત રાજ્યો હતા ને, જેમ કે કી, જીન, ક્વિન, ચુ અને એમના જે ઉમરાઓ પરિવારો હતા, એમનો ઇતિહાસ છે.
શું લખ્યું છે એમના વિશે?
એ લોકો સત્તા પર કેવી રીતે આવ્યા, એમની રાજકીય ચાલ શું હતી, લશ્કરી અને સાંસ્કૃતિક સિદ્ધિઓ કઈ હતી, અને છેવટે એમનું પતન કેમ થયું એનું વિશ્લેષણ છે. આમાંથી પ્રાદેશિક શક્તિઓ કેવી રીતે ઊભી થાય છે અને પડી ભાંગે છે એની પેટર્ન સમજાય છે.
અને છેલ્લો પાંચમો વિભાગ?
હા,
જેના વિશે તમે હમણાં જ કહ્યું કે એ ક્રાંતિકારી હતો.
હા, પાંચમો અને સૌથી મોટો વિભાગ લીઝુઆન, એટલે કે જીવનચરિત્રો. આ ખરેખર સાઇમા ખ્યુઆનની પ્રતિભાનો શિખર છે. અહીં લગભગ 70 જેટલી જીવનકથાઓ છે.
70?
હા. અને આ ખાલી રાજા મહારાજા કે મંત્રીઓની નથી, આમાં ફિલોસોફર્સ છે જેમ કે કન્ફ્યુશિયસ અને એમના શિષ્યો, સેનાપતિઓ છે જેમ કે સુનવુ, વેપારીઓ, કવિઓ, વિદ્વાનો,
હત્યારાઓ અને દરબારી મનોરંજનકારો પણ.
હા, એ પણ, બળવાખોરો પણ, સમાજના લગભગ દરેક સ્તરના લોકોનો સમાવેશ કર્યો છે.
ખરેખર અદ્ભુત. એટલે કે ઇતિહાસ ફક્ત મોટા લોકોથી નથી બનતો, નાના ગણાતા લોકો પણ એટલા જ મહત્વના છે. આ જીવનચરિત્રો દ્વારા એ શું કહેવા માંગતા હતા?
એ દર્શાવવા માંગતા હતા કે વ્યક્તિનું ચારિત્ર્ય, એની નૈતિક પસંદગીઓ, એના નિર્ણયો એ ઇતિહાસના વેણ પર કેવી અસર પાડે છે. હા, મોટા સામાજિક અને રાજકીય પરિબળો તો હોય જ, પણ છેવટે તો વ્યક્તિના નિર્ણયો જ પરિણામ નક્કી કરે છે. આ વિભાવ માનવ સ્વભાવ અને નૈતિકતાનો મતલબ બહુ ઊંડો અભ્યાસ છે.
આખા પુસ્તકનું માળખું જ કેટલું વિચારવા જેવું છે. ચાલો હવે થોડી મુખ્ય થીમ્સ પર વાત કરીએ જે આ મોટા ગ્રંથમાંથી બહાર આવે છે, અને એ પણ વિચારીએ કે શું એ આજે પણ આપણને લાગુ પડે છે.
જરૂર.
સૌથી પહેલી થીમ તો પેલી સ્વર્ગના આદેશવાળી જ લઈએ. એ શું છે બરાબર?
હા, ટિયાન મિંગ, સ્વર્ગનો આદેશ, મેન્ડેટ ઓફ હેવન. આ ચીની રાજકીય વિચારનો પાયો છે. સીમા ક્વિયાન વારંવાર બતાવે છે કે શાસકને રાજ કરવાનો હક ત્યાં સુધી જ છે જ્યાં સુધી એ ન્યાયી હોય, સારો હોય, પ્રજાનું ભલું કરતો હોય.
અને જો એવું ન કરે તો?
જો શાસક ભ્રષ્ટ બને, અત્યાચારી બને કે પછી રાજ ચલાવવાને લાયક ન રહે, તો સ્વર્ગ એટલે કે કુદરતી નિયમ કહો કે પ્રજાની સહમતિ એ હક પાછો ખેંચી લે છે અને નવા યોગ્ય શાસકને આપે છે.
ઓ, આ તો જાણે શાસન માટે પરફોર્મન્સ રિવ્યૂ જેવું થયું. આજે પણ આપણે જોઈએ છીએ ને, જે સરકારો લોકોનો ભરોસો ગુમાવે છે એ લાંબુ ટકતી નથી, પછી ભલે એમની પાસે ગમે તેટલી સત્તા કેમ ન હોય. શું કહો છો?
બિલકુલ. બીજી મહત્વની થીમ છે ઇતિહાસનું ચક્ર. સીમા ક્રિયાન વારંવાર બતાવે છે કે રાજવંશો અને સમાજોના ઉદય અને પતનમાં એક પ્રકારની પેટર્ન છે, એક ચક્ર છે.
કેવું ચક્ર?
શરૂઆતમાં ઉત્સાહ, સારા ગુણો, વ્યવસ્થા. પછી ધીમે ધીમે સંસ્થાઓ બગડવા માંડે, નૈતિકતાનું ધોવાણ થાય, ભ્રષ્ટાચાર વધે, લોકોમાં અસંતોષ ફેલાય, બળવો થાય અને છેવટે પરિવર્તન આવે, નવો વંશ આવે અને ચક્ર ફરી શરૂ થાય.
એટલે આ આપણને ચેતવણી આપે છે કે ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જરૂરી છે.
હા, શું આપણે આજે પણ આવા ચક્રો નથી જોતા? ક્યારેક રાજકારણમાં, ક્યારેક અર્થતંત્રમાં, ક્યારેક સમાજમાં. કદાચ આપણે ભૂતકાળને બરાબર સમજતા નથી એટલે જ ફરી ફરી એ જ ભૂલો કરીએ છીએ.
બની શકે. ત્રીજી થીમ કઈ?
ત્રીજી થીમ છે વ્યક્તિગત કર્તાપણું, ઇન્ડિવિજ્યુઅલ એજન્સી. ભલે ઇતિહાસ મોટા પ્રવાહોથી બનતો લાગે, પણ સીમા કિયાન સતત યાદ અપાવે છે કે વ્યક્તિના નિર્ણયો મહત્વના છે.
એટલે કે
વ્યક્તિની હિંમત કે કાયરતા, એની નીતિમત્તા કે ભ્રષ્ટાચાર, આ બધું ઇતિહાસની દિશા બદલી શકે છે. અને આ આપણા પોતાના જીવન માટે પણ એટલું જ સાચું છે. આપણા નાના નાના નિર્ણયો પણ કંઈક અસર તો કરે જ છે.
ચોથી થીમ જે પેલા લિઝવાન વિભાગમાંથી ખાસ દેખાય છે તે છે યોગ્યતાને મહત્વ આપવાની વાત, મેરિટોક્રેસી.
બરાબર. સીમા ક્યાન ઘણા એવા દાખલા આપે છે જ્યાં સામાન્ય ઘરમાં જન્મેલા લોકો પોતાની આવડત, મહેનત અને સારા ચારિત્ર્યના જોરે બહુ ઊંચા પદ સુધી પહોંચ્યા.
એટલે કે જન્મ કરતા કર્મ વધારે મહત્વનું છે.
હા, આ વિચાર આજે પણ સમાન તકો અને સમાજમાં આગળ વધવા માટે કેટલો જરૂરી છે.
સાચી વાત. પાંચમી થીમ?
પાંચમી થીમ છે સંસ્કૃતિ અને શક્તિનો સંબંધ. સીમા ક્વિયાન સમજાવે છે કે રાજકીય સત્તા ખાલી લશ્કર કે કાયદાથી નથી ટકતી.
તો શેનાથી ટકે છે?
રીત રિવાજો, શિક્ષણ, કળા, સંગીત, આ બધું શાસનને સ્થિરતા અને પેલું કાયદેસરતા આપે છે. જે સમાજ પોતાની સંસ્કૃતિ અને જ્ઞાન પર ધ્યાન આપે છે તે લાંબા ગાળે વધુ મજબૂત બને છે. શિક્ષણ અને સંસ્કૃતિનું સમાજમાં શું સ્થાન હોવું જોઈએ એ તો આજે પણ આપણે ત્યાં ચર્ચાનો વિષય છે જ.
બિલકુલ. અને છેલ્લે જે એમના શું વિભાગમાંથી સ્પષ્ટ થાય છે, રાજકીય સ્થિરતા માટે આર્થિક આધાર કેટલો જરૂરી છે.
હા, સારી ખેતી, યોગ્ય ટેક્સ, વ્યાપાર ધંધાને પ્રોત્સાહન, આ બધું રાજ્યની તિજોરી ભરેલી રાખે અને પ્રજાને સુખી. જો આર્થિક અસંતોષ વધે તો એ ઘણીવાર રાજકીય અસ્થિરતા લાવે છે. આ વાત તો આજે પણ 100% સાચી છે.
અને એક નૈતિક થીમ પણ ખરી ને, જે સીમા ક્વિયાનના પોતાના જીવનમાંથી આવે છે.
હા, નૈતિક હિંમત. સત્તાનું દબાણ હોય તો પણ ઝૂક્યા વગર સત્યને વળગી રહેવું, પોતાના સિદ્ધાંતો માટે ઊભા રહેવું, આ વાત એમના લખાણોમાં વારંવાર દેખાય છે.
આ બધી થીમ્સ ખરેખર બહુ વિચારવા જેવી છે. આ પુસ્તકમાં કેટલાક એવા વાક્યો કે વિચારો પણ છે જે આજે પણ યાદ રહી જાય એવા છે. થોડા એવા વિચારો જોઈએ?
જરૂર. દાખલા તરીકે એક વિચાર છે સૌથી ઉત્તમ શાસક એ છે જેના હોવાપણાની લોકોને ભાગ્યે જ ખબર પડે.
એનો અર્થ શું?
શાસન એટલું સહજ અને સરળ હોવું જોઈએ કે લોકોને એનો બોજ ન લાગે. દેખાડા વગરનું પણ અસરકારક નેતૃત્વ. કામ બોલે શાસક નહીં.
વાહ, બીજો એક વિચાર. જેના કોઈ નિશ્ચિત સિદ્ધાંતો નથી તે નિષ્ફળ જવા માટે જ સર્જાયેલો છે.
આ તો વ્યક્તિ અને સંસ્થા બંને માટે સાચું છે. નૈતિક પાયા વગરની ઇમારત લાંબી ટકે નહીં. દિશા વગરની નાવ ક્યાં પહોંચે?
બરાબર. ત્રીજો,
સ્વર્ગની જાળ ભલે મોટી અને છૂટી લાગે પણ તેમાંથી કશું છટકી શકતું નથી.
આ તો જાણે કર્મનો સિદ્ધાંત.
હા, એવું જ કંઈક. કદાચ ન્યાય થવામાં વાર લાગે પણ અંતે સારા ખરાબ કામનું ફળ મળે જ છે. એક પ્રકારની ઐતિહાસિક જવાબદારીનો ભાવ આમાં છે.
ચોથો વિચાર.
માણસની કિંમત તેના કપડાં કે દેખાવથી નહીં પણ તેના કાર્યો અને ચારિત્રથી અંકાય છે. આ તો સનાતન સત્ય જેવું છે. બાહ્ય દેખાવ કે આડંબર કરતા અંદરના ગુણો, તમારું ચારિત્ર્ય એ વધારે મહત્વનું છે.
અને પાંચમો, જે ઇતિહાસના અભ્યાસનો હેતુ સ્પષ્ટ કરે છે.
હા,
ભૂતકાળનો અભ્યાસ કરીને વર્તમાનને સમજવો એ બધી પેઢીઓ માટે શિક્ષક બનવા બરાબર છે.
એટલે ઇતિહાસ ખાલી ભૂતકાળની વાત નથી, એ ભવિષ્યની ચાવી છે.
બરાબર.
હા,
તો આ બધા વિચારો અને થીમ્સ આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? શું આ પુસ્તક ખાલી ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે જ છે?
ના, જરાય નહીં. આ પુસ્તક તો દરેક માટે છે. જેમ કે નેતૃત્વના સિદ્ધાંતો. આપણે ભલે દેશના નેતા ન હોઈએ પણ ઓફિસમાં ટીમ લીડર હોઈએ, ઘરમાં કુટુંબના વડા હોઈએ કે સમાજમાં નાનું કામ કરતા હોઈએ,
હા,
ત્યાં પણ સત્તા અને કરુણાનું સંતુલન રાખવું, પોતાના સિદ્ધાંતો જાળવવા અને બધાના ભલા માટે કામ કરવું, આ બધું જ સીમા કુયાન પાસેથી શીખી શકીએ.
અને પેલી ઐતિહાસિક પેટર્ન સમજવી એ પણ કામ લાગે. આપણા અંગત જીવનમાં કે કામકાજમાં પણ આપણે અમુક ભૂલો વારંવાર કરતા હોઈએ છીએ ને?
હા, ખરું.
જો સીમા કિયાનની જેમ આપણે એ પેટર્ન ઓળખી શકીએ તો કદાચ ભવિષ્યમાં એને ટાળી શકીએ. કોઈ સમસ્યા મોટી થાય એ પહેલાં એના સંકેતો પારખી શકીએ.
બરાબર. પછી યોગ્યતાને મહત્વ આપવું. આ તો દરેક સંસ્થા માટે, દરેક સમાજ માટે જરૂરી છે. આપણી આસપાસ જે પ્રતિભાશાળી લોકો છે એમને ઓળખીએ અને તક આપીએ, ભલે એમની પૃષ્ઠભૂમિ ગમે તે હોય. સીમા કિયાને એ જ તો કર્યું હતું, સામાન્ય લોકોની અસામાન્ય વાતો કહીને.
આર્થિક સમજ પણ એટલી જ જરૂરી. ભલે દેશની નીતિઓ આપણા હાથમાં ન હોય પણ આપણું પોતાનું નાણાકીય આયોજન, બચત, રોકાણ, આ બધું પણ એક રીતે આર્થિક સ્થિરતાનો જ ભાગ છે.
અને નૈતિક હિંમત, આ તો રોજબરોજ કામ લાગે. ઘણીવાર એવી સ્થિતિ આવે જ્યારે સાચું બોલવું, યોગ્ય પગલું લેવું કે કોઈના દબાણમાં ન આવવું મુશ્કેલ લાગે, ત્યારે સીમા કિયાન જેવા લોકોનું જીવન આપણને હિંમત આપી શકે છે.
સાચી વાત. અને આજના જમાનામાં જ્યાં ચારે બાજુથી માહિતીનો મારો છે, ત્યાં સીમા કિયાનની સંશોધન પદ્ધતિ પણ શીખવા જેવી છે.
કઈ રીતે?
કોઈ પણ વાત માની લેતા પહેલા જુદા જુદા સ્ત્રોતો તપાસવા, અલગ અલગ દૃષ્ટિકોણ સમજવા અને બને ત્યાં સુધી, મતલબ તટસ્થ રહેવાનો પ્રયત્ન કરવો.
અને છેલ્લે સાંસ્કૃતિક વિકાસનું મહત્વ. આપણે આપણા સમાજની ભાષા, કળા, સાહિત્ય, પરંપરાઓ એનું જતન કરીએ અને નવી પેઢીને એનાથી પરિચિત કરાવીએ, એ પણ લાંબા ગાળે સમાજને મજબૂત બનાવે છે.
ખરેખર આ પુસ્તક તો જ્ઞાનનો ખજાનો છે. આ આ આખી વાતચીતમાંથી તમારા માટે સૌથી યાદગાર શીખ કઈ રહી?
મારા માટે તો સૌથી અસરકારક વાત એ છે કે સીમા કિયાને ઇતિહાસને કેટલો માનવીય બનાવ્યો છે. એમણે ખાલી તારીખો અને યુદ્ધો નથી લખ્યા, પણ લોકોની લાગણીઓ, એમની ઈચ્છાઓ, એમની મૂંઝવણો, આ બધાને ઇતિહાસમાં સ્થાન આપ્યું. અને ખાસ કરીને જે રીતે એમણે સામાન્ય લોકોને પણ ઇતિહાસના નાયક બનાવ્યા, એ મને બહુ ગમ્યું.
અને મારા માટે સીમા કિયાની પોતાની સફર અને એમની હિંમત સૌથી પ્રેરણાદાયક છે. આટલું બધું સહન કર્યા પછી પણ સત્ય અને પોતાના કામ પ્રત્યે એમની જે નિષ્ઠા હતી એ અકલ્પનીય છે. એમણે બતાવ્યું કે ઇતિહાસકારનું કામ ખાલી લખવાનું નથી પણ સમાજને નૈતિક દિશા પણ આપવાનું છે.
ટૂંકમાં કહીએ તો મહાન ઇતિહાસકારના દફતર આપણને શીખવે છે કે ઇતિહાસ એ મોટી ઘટનાઓ અને વ્યક્તિગત પસંદગીઓ બંનેનું પરિણામ છે.
હા,
અને સારો સ્થિર સમાજ બનાવવો હોય તો સારું શાસન અને નૈતિકતા બંને જરૂરી છે. કદાચ વ્યક્તિનું ચારિત્ર્ય, એની નૈતિક હિંમત અને સાંસ્કૃતિક વિકાસ એ લશ્કરી તાકાત કે પૈસા કરતાં પણ વધારે મહત્વના છે.
સિમાક્વિયાને માત્ર ભૂતકાળ નથી નોંધ્યો, પણ ભવિષ્ય માટે એક માર્ગદર્શિકા જેવું તૈયાર કર્યું છે. ઇતિહાસને જીવંત અને આજે પણ લાગુ પડે એવો બનાવ્યો છે.
અને શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને આપણે વાત પૂરી કરીએ. સિમાક્વિયાન ઇતિહાસના ચક્રિય સ્વભાવની વાત કરે છે, તો સવાલ એ થાય કે શું ઇતિહાસ ખરેખર પોતાની જાતને દોહરાવે છે, કે પછી આપણે માણસો જ વારંવાર એક સરખી ભૂલો કરીને તેને દોહરાવવા મજબૂર કરીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.